प्रवचन नंबर 680 तारीख 15/6/97 44 मिनिट समयसार गाथा 181-183।
ક્ષેત્રના સમર્થ આચાર્ય છે. ત્યારે નાનકડો દેહ જોઈને બધા એને ગુલામનું નામ આપ્યું કે એલાચાર્ય પથાઈ રહ્યા છે, બીજાઓએ નામ આપ્યું. એવી એક સ્થિતિ પછી એ 500 વર્ષમાં તો ભગવાન મહાવીર પછી 500 વર્ષમાં તો લગભગ 200-250 વર્ષ તો જીનવાણીનો પ્રવાહ જેમ હતો એમ ચાલ્યો, અને અંગધારી મુનિઓ પણ હતા. એટલે વાસ્તવિક તત્વ જે ભગવાન મહાવીરની વાણીમાં હતું એ 200-250 વર્ષ તો જીવંત રહ્યું. પછી ઉત્તરોત્તર જ્ઞાન બીડાતું ગયું. શાસ્ત્રો હતાની વખતે મૂળમુખ પાઠ હતો, એમાં લગભગ 500 વર્ષ. વર્ષ થયા હતા લગભગ 2049 સાલમાં. કુંકુંદ ભગવાન ત્યાં પધાર્યા, ત્યાં 8 દિવસ રહ્યા, શુદ્ધ કેવડિયાને ચર્ચા ખડી કરી, ત્યાંથી બધા સમાધાન લઈને અહીંયા પધાર્યા. અહીંયા આવીને આ સમયસારાજી પંચ પરમાગમ રચના કરી. આમ તો 64 પાહોની રચના કરી, પણ અત્યારે આ 5 આ અને બાકી 6 પાહુડ 8 પાહુડ વિદ્યમાન છે, બાકી 700 અત્યારે નથી. એના પછી 1000 વર્ષે અમરચંદ્ર અત્યારે થયા, ત્યાં સુધી એની કોઈ ટીકા કરી નહીં. એને સંસ્કૃત ટીકા કરી અમરચંદ્રાચાર્ય. એ અમરચંદ્રાચાર્યની ટીકા પછી એનું સંસ્કૃત ઉકેલનાર કોઈ નહીં. એ પછી 200 વર્ષે જયસેના જયચંદ પંડિત થયા જયપુરમાં, ટોડરબલ સાહેબની હયાતીમાં એ વખતે, અને એ ગોષ્ઠી કરતા હતા, ચર્ચા કરતા હતા. ત્યારે એક પ્રશ્ન ઉભો થયો કે આ સંસ્કૃત ટીકા છે, એનું કોઈ અનુવાદ થાય હિન્દીમાં, ઢુંઢારી ભાષામાં તો સારું. તો કેટલાકે એમ કહ્યું કે આ શાસ્ત્રનો અનુવાદ કરવા જેવું નથી, કેમ કે આનું અનુવાદ કરવાથી લોકો સ્વસંદી થઈ જશે, એમ કોઈ વિદ્વાને કયું તર્ક ઉઠાવ્યો. ત્યારે બીજા વિદ્વાને એમ કહ્યું કે સાકર ખાવાથી જો બધેડા મરી જતા હોય તો સાકર મનુષ્ય ન ખાવી શું કરવું, એમ ચર્ચા કરતા કરતા અનુવાદ કરવાનું નક્કી થયું. હવે અનુવાદ કોણ કરે આપણે આમાંથી, એમાં વાત થતા થતા આખો કળશ ધોણાણો, જયચંદ પંડિત વિદ્વાન બહુ હતા, અને એમને ઝીલી લીધું કે હું કરીશ. પછી બધા વિદ્વાનો જોઈ જાય એની અનુવાદ, એ રીતે આખા સમયસારની રચના ઢુંઢારી ભાષામાં થઈ ગઈ. ઢુંઢારી ભાષામાં સમયસારની રચના થયા પછી ગુરુદેવ, અરે શ્રીમદ રાજચંદ્રજીને પૂર્વભવનું એને જ્ઞાન હતું, અને પૂર્વભવમાં ઈડનના પહાડમાં અથવા ઈડર ગામમાં એ મુનિ હતા. એ વખતે એનું નામ રાજચંદ્ર હતું એ વખતે, અને કોઈ ઈર્ષાળુએ એને ઝેર આપીને મારી નાખ્યા. મુનિ નગ્ન મુનિ હતા. ત્યારે સમયસારાજી શાસ્ત્રો એ વાંચેલા એણે, પણ એ ઉપલબ્ધ નહીં. એમાં એને આ ઢુંઢારી ભાષાનું પુસ્તક મંગાવ્યું જયપુરથી, અને જ્યાં એ પોસ્ટમેન આપવા આવ્યો સમયસાર, ત્યાં થાળી ભરીને રૂપિયા આપ્યા. 1 રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો એવડો મોટો, એ વખતે થાળી ભરીને આપ્યા. એની કિંમત કેટલી એને લાગી. એને અધ્યયન કરતા એને એમ લાગ્યું કે આ ઢુંઢારી ભાષા કોઈ નહીં સમજી શકે, એટલે ચાલતી હિન્દી ભાષામાં અનુવાદ પોતે કરાયું પોતાની હાજરીમાં, અને એ અનુવાદ 75 સાલમાં પૂરું થયું. પછી 75 સાલ પછી 78 સાલમાં જ્યારે ગુરુદેવને આ પુસ્તક હાથમાં આવ્યું દામનગરમાં દામોદર શેઠ પાસેથી, પછી વાંચીને એમ કહ્યું તો અશરીર મારે જોતું તો એ મળી ગયું. અને સોનગઢમાં પછી પરિવર્તન પછી આ શાસ્ત્ર, એમાં 75 શાસ્ત્ર બાકી હતા, ગુરુભાઈ રામજીભાઈએ 75 મગાવી લીધા, અને અહીંયા સ્વાધ્યાય ચાલુ થયો હિન્દીનો. પછી હિન્દીમાંથી પાછો અનુવાદ ગુજરાતી આપણા પંડિતજી હિંમતભાઈ પંડિતે કર્યો ગુજરાતી અનુવાદ. એ રીતે આખી પરંપરા સમયસારની જીવંત રહી ગઈ. સમયસાર એટલે શુદ્ધાત્માને બતાવનારું શાસ્ત્ર. સમયસારની વ્યાખ્યા કરતા પહેલા શ્લોકમાં નમઃ સમયસારની વ્યાખ્યા કરતા કહ્યું, સમયસાર એટલે શું કે શુદ્ધાત્મા, કે જે શુદ્ધાત્મા ભાવકર્મ દ્રવ્યકર્મ નોકર્મથી રહિત છે. રહિત થશે એમ નહીં, ત્રણે કાળ શુદ્ધ આત્મા ભાવકર્મ દ્રવ્યકર્મ નોકર્મથી રહિત છે એવા શુદ્ધાત્માને હું નમસ્કાર કરું છું. નહીંતર રિવાજ એવો છે, પરંપરા એવી છે, શાસ્ત્ર બનાવતી વખતે માંગલિક પહેલો શ્લોક માંગલિકનો હોય, અને માંગલિકમાં કાં સિદ્ધ ભગવાનને વંદન કરે, કાં અરિહંતને કરે, કાં પંચ પરમેશ્વરીને કરે, એવી પરંપરા છે. આ પરંપરાને ઓળંગી ગયા પાઠ અધ્યાત્મની મૂર્તિ અમૃતચંદ્ર આચાર્ય, એણે સીધો શુદ્ધાત્માને નમસ્કાર કર્યો પહેલા શ્લોકમાં. ત્યારે પછી પંડિતજીને પ્રશ્ન પૂછવામાં આવ્યા કે ભાઈ આ શું છે, એને જવાબ આપ્યો આમાં બધો છે પહેલા શ્લોકમાં. એવી પરંપરામાં કુંકુમ ભગવાન થયા, અમરચંદ્રાચાર્ય થયા અને ગુરુદેવ થયા, અને ગુરુદેવની વાણીથી આપણે યત કિંચિત આપણી શક્તિ અનુસાર કાંઈક સમજી શક્યા છે. બાકી આ તો સમુદ્ર છે, દરિયો છે, પણ જેટલી આપણી શક્તિ છે જ્યાં સુધી આપણી પહોંચ છે, પહોંચ્યા છે ત્યાં સુધી આપણે અધ્યયન કરીને, આપણે અત્યારે કરીએ છીએ અધ્યયન. સંવર અધિકાર ચાલે છે, સંવર અધિકારની 181, 82, 83 ત્રણ ગાથા છે. એમાં મૂળ બે દ્રવ્ય છે, એક જીવદ્રવ્ય અને એક ઉદ્ગલ દ્રવ્ય, અથવા જીવ ને અજીવ બે દ્રવ્ય છે. એના સંબંધથી 9 તત્વો ઉભા થાય છે, એ 9 પર્યાય ઉભી થાય છે. એ 9 પર્યાય સ્વાંગ છે, એ સ્વાંગ પ્રવેશ કરે છે અને સ્વાંગ પછી નીકળી જાય છે. એટલે ઓરિજિનલ જીવનું સ્વરૂપ સ્વાંગ રહિત છે. એ ઓરિજિનલ જીવનું સ્વરૂપ શું છે અને દ્રવ્ય કર્મનું ઓરિજિનલ સ્વરૂપ શું છે, એ બેના જીવને અજીવની આમાં વ્યાખ્યા કરે છે. એમાં ફરીથી થોડુંક લઈ લઈ અનુસંધાન માટે, ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, ત્યાંથી શરૂઆત કરી છે. વસ્તુ જે છે એક વસ્તુની બીજી વસ્તુને કાંઈ સંબંધ નથી, અર્થાત એક વસ્તુની બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી. નથી કરતા કર્મ, નથી નિમિત્ત નૈમિત્તિક, કે નથી જ્ઞાતાગ્નિનો સંબંધ છે નહીં. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી ન્યાય આપ્યો કે એક વસ્તુ બીજી વસ્તુની નથી. એનું કારણ શું કે બંને પદાર્થોના જળચેતનના પ્રદેશો એટલે ક્ષેત્ર ભિન્ન હોવાથી, ભિન્ન થવાથી નહીં, ત્રણેય કાળ ભિન્ન છે. જળચેતન ત્રણેય કાળ ભિન્ન છે. જળ કદી ચેતન ન થાય, ચેતન મટીને કદી જળ ન થાય. તેમને એક સત્તાની અનુભૂતિ છે. બે પદાર્થ જુદા જુદા છે, કદી ભેગા મળીને એની એક સત્તા નહીં થઈ શકે, અર્થાત બંનેની સત્તા જુદી જુદી છે. અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી, નહીં હોવાથી નહીં થવાથી એમ નહીં, નહીં હોવાથી અનાદિ અનંતની આ વાત ચાલે છે. એક સાથે બીજીને આધાર આજે સંબંધ પણ નથી. એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી, પ્રદેશભેદ છે અને આધાર આદે સંબંધ પણ નથી. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત, પ્રતિષ્ઠારૂપ ભગવાનની પ્રતિષ્ઠા આપણે કરાવી છે ને, મંદિર બંધાય પ્રતિષ્ઠા, તો આ આત્માની પણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અનાદિથી. પ્રતિષ્ઠા એટલે જેમાં એ બિરાજમાન હોય એને પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. તો એ ક્યાં છે આત્મા, કઈ જગ્યાએ છે, ક્યાં એની પ્રતિષ્ઠા કોણે કરી છે, અનાદિ અનંત છે કે કોઈ કરેલી છે કે નહીં, અનાદિ અનંત છે, એ શું છે, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ દ્રઢપણે રહેવારૂપ જ આધાર આદે સંબંધ છે. આધાર અને આધેય, આધાર તો ઉપયોગ છે અને આધેય નાયક ભાવ છે, દ્રવ્ય. હવે જો એને આવા ભગવાન આત્માને સદુપયોગમાં પ્રતિષ્ઠા કરવી હોય તો એમાં અવ્યાપ્તિ નામનો દોષ આવી જાય, કે સદુપયોગ તો અજ્ઞાની પાસે છે નહીં, તો પછી એ આત્મા ક્યાં રહેલો છે, રાગમાં નથી અને વિતરાગ ભાવની નવી પર્યાય થાય એમાં પણ નથી, તો એ રહેલો ક્યાં છે, કે મતિ જ્ઞાનની શુદ્ધ જ્ઞાનમાં રહેલો છે, કે નહીં એમાંય નથી, કેમ કે એમાં અવ્યાપ્તિ નામનો દોષ આવે છે. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એમ ત્રણ પ્રકારના દોષની વાત છે. કેમ કે મતિશુદ્ધ જ્ઞાન તો નવું પ્રગટ થાય છે અનુભવના કાળે, તો ત્યાં સુધી આત્મા ક્યાં રહેલો છે, ત્યાં સુધી આત્મા ક્યાંય નથી કે અહીંયા છે, ઉપયોગમાં છે, મતિશ્રુતમાં નથી. ત્યારે કે કેવળ જ્ઞાનમાં રહેલો છે, કે કેવળ જ્ઞાનમાં જે કહેશો તો અવ્યાપ્તિ નામનો દોષ આવશે. જો કેવળ જ્ઞાન પ્રગટ ન થાય તો ત્યાં સુધી આત્મા ક્યાં બિરાજમાન છે, કેવળ જ્ઞાનમાં નથી આત્મા, તો આત્મા તો ઉપયોગમાં છે. શાંતિથી જરાક વાત સમજવા જેવી છે. આવી વાત જયારે આવે ત્યારે ગુરુદેવ ફરમાવતા હતા, સમજાય એટલું સમજો બાપુ, એમ છે. આ માટે જ્ઞાન હવે ક્યાં આત્મા બિરાજમાન રહેલો છે એ બતાવે છે. માટે જ્ઞાન એટલે ત્રિકાળી દ્રવ્ય આત્મા, કે જે જ્ઞાયક ભાવ જાણન ક્રિયારૂપ, એ જાણન ક્રિયા મતિશ્રુત નહીં, અવધિ નહીં, મનોપર્યોની નહીં, કેવળ જ્ઞાન નહીં, એ પાંચેય પર્યાય નાશવાન છે, સાપેક્ષ છે. કોઈ તો અનાદિ શાન છે, કોઈ સાદી શાન છે, સાદી અનંત છે, કેવળ જ્ઞાન એ નહીં, અનાદિ અનંત. કોઈ એવું એનામાં લક્ષણ હોવું જોઈએ કે જે લક્ષણમાં એ ભગવાન આત્મા પ્રતિષ્ઠિત રહેલો છે. ક્યાં શોધવો? મતિશ્રુતમાં નહીં શોધાય, કે મતિશ્રુત તો એની પાસે છે નહીં સમ્યક, અને અજ્ઞાનરૂપ મતિશ્રુત છે એમાં તો આત્મા છે નહીં, એની તો પ્રસંગ નથી, અને મતિશ્રુત પ્રગટ નથી. તો આત્મા ક્યાંક રહેલો છે કે નહીં, ક્યાં રહેલો છે? કે પોતાની જાણન ક્રિયામાં. એ જાણન ક્રિયા કઈ? કે મતિ નહીં, શ્રુત નહીં, અવધિ મનપર્યો કેવળ જ્ઞાનની, ઉપયોગ ત્રણેય કાળનો જે સામાન્ય ઉપયોગ છે, જે નિરપેક્ષ છે. આ પાંચેય પર્યાય તો સાપેક્ષ છે, નાશવાન છે. ખરેખર એને કર્મકૃત કહેવામાં આવે છે, અથવા એ પાંચેય પર્યાયને પરદ્રવ્ય કહેવામાં આવે છે. તેથી પરભાવ છે, તેથી હેય છે. સાતે તત્વને પરદ્રવ્ય કયા? એમાં પાંચ પર્યાય આવી જાય, કેવળ જ્ઞાનની, મોક્ષની પર્યાય. મોક્ષમાં આત્મા રહેલો નથી, કેમ કે મોક્ષની પર્યાય તો અત્યારે છે નહીં. તો એ ક્યાં રહેલો છે? છે ને છે તો નક્કી છે, તો છે તો ક્યાંક એની સ્થિતિ હોવી જોઈએ, એ સ્થિતિનું વર્ણન કરે છે. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ, આ જાણન ક્રિયા એટલે સામાન્ય ઉપયોગ, જેમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે એવી જ્ઞાકાર જ્ઞાનની અવસ્થા પ્રગટ થાય છે, એમાં ભગવાન આત્મા રહેલો છે. એ બેનો પ્રતિભાસ થાય છે એ દોષ નથી, એ તો ગુણ છે એનો. કે જે જાણન ક્રિયા રૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત, પોતાનું સ્વરૂપ છે એ આત્માનું સ્વરૂપ છે, જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે. જ્ઞાન જ્ઞાનમાં છે, જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાયક આત્મા જ્ઞાનમાં છે, એટલે વર્તમાન વર્તો સામાન્ય જે ઉપયોગ છે, પરના સંબંધ રહીતનો, અનાદિ અનંત, પરનો સંબંધ કરે તો ઉપયોગ રહેતો નથી, અનુપયોગ થઈ જાય છે. આ મૂળ વસ્તુની વાત કરે છે આ. પણ એકલી એને સંયોગનું નજર છે, અને કાં આગળ હવે પર્યાયને જુએ છે, સાત પર્યાયને. એનાથી આગળ કોઈ બીજી પર્યાય છે એ ખબર નથી, તો દ્રવ્યને ક્યાંથી ખબર પડશે એને?
સાત પર્યાયથી આગળ બીજી કોઈ પર્યાય
છે ને? આ ઉપયોગ છે, જાણન ક્રિયા એટલે પર્યાય છે. ક્રિયા હંમેશા પર્યાયમાં હોય, દ્રવ્ય તો નિષ્ક્રિય છે, નિષ્ક્રિય સક્રિય ઉપયોગમાં રહેલો છે. હા, પછી તો અભેદ કરીને કે જ્ઞાન જ્ઞાનમાં કે છે, એમને બધું પોતાના સ્વરૂપમાં પડી રહેલો છે. માટે આધાર આદેશ સંબંધ એની વચ્ચે છે, જ્ઞાન ક્રિયા અને જ્ઞાયક ભાવ બે વચ્ચે આધાર આદેશ સંબંધ છે. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયા પોતાના પ્રત્યે રહેલું છે, જાણન ક્રિયાનું, જાણન ક્રિયા જે પ્રગટ નવી નવી સમય સમય થાય છે, એનું જ્ઞાનથી અભિન્નપણું થવાને લીધે નહીં, નવો સદુપયોગ પ્રગટ થાય છે, અભિન્ન થાય છે. આ તો અભિન્ન છે, અનાદિ અનંત. આહા, સમયસાર રે સમયસાર. દ્રવ્યાના યોગમાં પેલા તો સમ્યક દ્રષ્ટિનો જ પ્રવેશ છે, બીજાનો કોઈ પ્રવેશ નથી. છતાં એક અપવાદ રૂપે શ્રીમદ રાજેન્દ્રજીએ કહ્યું કે કોઈ ઉત્કૃષ્ટ મુક્ષ હશે તો એનો પ્રવેશ દ્રવ્યાના યુગમાં થશે, એની જાણી લેશે. પણ ઉત્કૃષ્ટ મુક્ષો સાધારણ નહીં. માટે જ્ઞાન કે જે જાણન પોતાનો સ્વરૂપ રહે, જાણન ક્રિયાનું એટલે પર્યાયનું, જ્ઞાનથી એટલે દ્રવ્યથી, પર્યાયનું દ્રવ્યથી, જ્ઞાનથી અભિન્ન પણ હોવાને લીધે ત્રણેય કાળ અભિન્ન છે. પણ એને ત્રણેય કાળ અભિન્ન હોવા છતાં એ બેનો ભેદ કર્યો છે એને, એટલે આખો સંસાર ઉભો થઈ ગયો. દ્રવ્ય અને પર્યાય અભેદ હોવા છતાં એમાં ભેદ કલ્પના કરવી, ત્યારે સામે મિથ્યાત્વના કર્મનો બંધ થાય છે. એના કારણે આનું નિમિત્ત પણ અહીંયા છે તો અભેદ. જેમ અનંત ગુણથી અભેદ આત્મા છે ધ્યેય, એમ આ ઉપયોગમય આત્મા છે, ઉપયોગથી અનન્ય છે. અને સદા ઉપયોગ લક્ષણ છે, સદા ઉપયોગ લક્ષણ છે, સમયસારમાં આવે છે ઉપયોગ લક્ષણ. બેતનજી ગયા આવે છે, જ્યાં ઉપયોગ લક્ષણ કી છે ત્યાં મતી શુદ્ધ નજરમાં આવે છે. ખરેખર તો એ ઉપયોગ સાપેક્ષ છે, માટે એને આચાર્ય ભગવાને કર્મકૃત કહ્યું છે. ચૌદે ગુણ સ્થાન કર્મકૃત છે. જ્ઞાનથી અભિન્ન પણ હોવાને લીધે જ્ઞાનમાં જ છે, જાણન ક્રિયાનું પર્યાયનું દ્રવ્યથી. અભિન્ન પણ હોવાને કારણે લીધે એટલે કારણે જ્ઞાનમાં છે. એટલે જાણન ક્રિયામાં આત્મા છે, અથવા આત્મા આત્મામાં છે, અથવા આત્મા અભેદ અપેક્ષા એક આત્મા જ છે. બસ ભેદ કાઢી નાખો. ત્યાં સુધી આપણે કાલ આવ્યા હતા. હવે આગળ ક્રોધાદિક કે જે ક્રોધાદિક ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, ક્રોધાદિક એ દ્રવ્ય કર્મનું નામ છે. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અર્તિ, શોખ, ભય, જુગુપ્સા એ બધા ચારિત્ર મોહ ને દર્શન મોહ નામનું કર્મ છે. જેમ જીવ દ્રવ્ય છે એની પર્યાયમાં રહેલું છે, જાણન ક્રિયામાં, એમાં દ્રવ્ય કર્મ ક્યાં રહેલું છે? દ્રવ્ય કર્મ એના પોતાના પરિણામમાં રહેલું છે, એની સ્વભાવભૂત ક્રિયા છે. જેમ જ્ઞાન સ્વભાવભૂત ક્રિયા છે એમાં દ્રવ્ય રહેલું છે, એમ આ જે ક્રોધ થાય છે ક્રોધમાં ક્રોધ રહેલો છે. ક્રોધ એ પૂદગલ દ્રવ્યની પર્યાય છે, એમાં એ પૂદગલ દ્રવ્ય ક્રોધ નામનું પૂદગલ દ્રવ્ય એ ક્રોધની પર્યાયમાં રહેલું છે. એ પર્યાય ક્રોધની જીવમાં નહીં, એ પૂદગલના પરિણામમાં એનો અનુભાગ છે. ક્રોધ, માન, માયા, લોભ એ નિમિત્તની સત્તામાં છે, ઉપાદાનની સત્તામાં ઉપયોગ પ્રગટ થાય છે. ઉપાદાનની અંદર કોઈ કાળે ક્રોધ ઉત્પન્ન થયો નથી, થતો નથી, થવાનો પણ નથી. જેને ક્રોધ આત્મામાં ઉત્પન્ન થાય છે એમ ભાસે છે, એને જ્ઞાન પ્રગટ થતું નથી, બિડાઈ જાય છે. પંચાધ્યાય કરતા એ તો ત્યાં સુધી કહ્યું અસદભૂત વ્યવહારનું લક્ષણ. અસદભૂત વ્યવહાર ક્રોધની વાત છે કે બીજા દ્રવ્યના ભાવોને બીજા દ્રવ્યોમાં બળાત્કારે આરોપિત કરવા, એનું નામ અશુદ્ધ વ્યવહાર છે. ક્રોધ નામના પરિણામ દ્રવ્ય કર્મથી અભિન્ન છે અને દ્રવ્ય કર્મની સત્તામાં થાય છે. અહીંયા થતા જ નથી, અહીંયા તો જ્ઞાન થાય છે. પણ અનાદિની મિથ્યા દ્રષ્ટિની દ્રષ્ટિ પર્યાય ઉપર હોવાથી એમ માને છે પ્રતિભાસ થતા ક્રોધો પ્રતિ હું ક્રોધી માન પ્રતિ એમ જે જે પરિણામ જે જે દ્રવ્ય આમ પ્રતિભાસે છે ત્યાં ત્યાં અહમ કરી લે છે એટલે જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે પોતે પોતાની મેળે. પણ કલ્પના છે એ માને તો ક્રોધરૂપે આત્મા થાય નહીં, ક્રોધરૂપે થઈ જાય તો સમ્યક જ્ઞાન કહેવાય. એ તો જ્ઞાનરૂપે જ અવસ્થિત છે જ્ઞાયક ભાવ તો. એટલે આ પરિણામ જે છે ક્રોધ માન માયા લોભના એ ખરેખર પરમાર્થ દ્રષ્ટિથી જોવામાં આવે, બે દ્રવ્યની ભિન્નતા કરીને જોવામાં આવે તો જીવમાં છે કે અજીવમાં છે ક્રોધ? જીવમાં જ્ઞાન થાય છે, ક્રોધ દ્રવ્ય કર્મમાં થાય છે. સ્પર્શ ગંધ વર્ણ છે એ નોકર્મમાં થાય, એમાં રાગ ન થાય નોકર્મમાં શરીરાદીમાં. પણ દ્રવ્ય કર્મની એક જાત છે એમાં મોહ જાત છે, એ મોહ જાતિમાં એવો અનુભવ થાય છે એનામાં. ક્રોધ માન માયા લોભ હાસ્ય રતિ અરતિ બધા ભાવો, મમતાના ભાવ મિથ્યાત્વના ભાવ એ ક્રોધની એની સત્તામાં થાય છે. એની સત્તામાં અહીંયા થાય છે અને એ સત્તામાં જ્ઞાન થાય છે. ઓલું આમાં જ્યાં પ્રતિભાસે છે ક્રોધ ત્યાં હું ક્રોધી. મોટર પ્રતિભાસે તો મોટર મારી, ફેક્ટરી પ્રતિભાસે તો ફેક્ટરી મારી, દીકરો પ્રતિભાસે તો દીકરો મારો. આજે જ્યોત્સનાબેન મળ્યા અહીંયા સવારે, મેં કહ્યું જ્યોત્સનાબેન આ તમારા માતા નહોતા હો, તમે કલ્પના છોડી દેજો નકર દોષ આવશે. તો એ તો સ્વતંત્રપણે આત્મા છે, તમારા એમને ક્યાં સંબંધ છે કાંઈ, સમજી ગયા? એમ કરીને અને મૂળ તો મારે તો મૂળ તત્વ એને કહેવું, બીજું શું કહું. એમ અનાદિકાળથી ભગવાન આત્મા પોતાના જ્ઞાનમાં રહેલો છે. શોધી લે જ્ઞાનમાં મળશે તને. એ જ્ઞાન ક્યું કે સ્વપ્નનો પ્રતિભાસ થાય છે એવું જ્ઞાકાર જ્ઞાનમાં આત્મા છે. લે લે જ્ઞાકાર જ્ઞાનમાં આત્મા છે ને છે, પણ એ સ્વીકાર નથી કરતો. સ્વીકાર કરે તો અનુભવ થઈ જાય. એને એમ જ ભાસે છે કે મારો આત્મા આ ક્રોધમાં છે, શરીરમાં છે, કર્મમાં છે, નોકર્મમાં છે, બંગલામાં છે આત્મા, મોટરમાં છે, ફેક્ટરીમાં છે, હીરામોતીમાં આત્મા. હીરામોતીમાં આત્મા હોય કોઈ નથી તો સારું. એ કેમિકલમાં આત્મા હોય છે કિનુભાઈ? નહીં. આ બ્રહ્માંડનો કોઈ પાર નથી, જ્યાં છે ત્યાં શોધતો નથી અને જ્યાં નથી ત્યાં ફાફા મારે છે, શોધખોળ કરે છે. નહીં મળે આત્મા ત્યાં ક્યાં છે? હવે કે છે ક્રોધાદિક કે જે ક્રોધાદિક એટલે પેલું દ્રવ્ય લેવું, ક્રોધ નામનું દ્રવ્ય ક્રોધાદિક, જે જે પરિણામ હોય એ પરિણામ પ્રમાણે એનું નામ હોય. રાગ અહીં થાય તો એ રાગી કહેવાય, દ્રવ્ય રાગી કહેવાય. દ્રવ્ય હો જીવરાગી નથી. ક્રોધાદિક કે જે ક્રોધાદિક ક્રિયા રૂપ, ક્રોધાદિક ક્રિયા એની સત્તામાં થાય છે. પર્યાય દ્રવ્યમાં પર્યાય થાય છે. દ્રવ્ય ક્રોધરૂપ હોય તો ક્રોધ થાય, માનરૂપ હોય તો માન થાય, એમ થાય. પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એ જ્ઞાનમાં નથી ક્રોધ, ઉપયોગમાં ઉપયોગ છે, પણ ઉપયોગમાં ક્રોધાદિ અને ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી. ક્રોધ ક્રોધમાં છે એ વાત કરે છે. ક્રોધાદિક કે જે ક્રોધાદિ ક્રિયાનું પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, જેમ જ્ઞાન ક્રિયામાં આત્મા રહેલો છે એમ ક્રોધની ક્રિયામાં ક્રોધ નામનું દ્રવ્ય રહેલું છે. એક જીવ ક્રોધ અને બીજો અજીવ ક્રોધ છે, તો અજીવ જ ક્રોધ, પણ એનું લક્ષ્ય કરીને હું ક્રોધી થઈ ગયો ત્યારે અજ્ઞાન દશા ઉત્પન્ન થઈ તો એને જીવ ક્રોધ ઉપચાર કે કહેવામાં, એ પણ ઉપચારનું કથન છે. એની પર્યાયમાં થાય છે ને, વેદનાનો અભાવ છે ત્યાં સુધી અજ્ઞાનની દશામાં એનો કરતા થાય છે કે કરતા પ્રતિભાસે છે. કરતા થઈ જાય તો સમ્યક જ્ઞાન કહેવાય. અજ્ઞાની આત્મા પણ મિથ્યાત્વનો કરતા થતો નથી. ભાવ મિથ્યાત્વનો, ભાવ મિથ્યાત્વનો કરતા દર્શનમો છે, અને જ્ઞાનનો કરતા આત્મા છે. આત્મા જ્ઞાન કરે અને દ્રવ્ય કર્મ એના પરિણામને ક્રોધાદીને કરે. કરે તો કરો, થાય છે તો એક જ જગ્યાએ, પણ એને નિમિત્તાધીન દ્રષ્ટિ હોવાથી નિમિત્તમાં જે થાય છે એને ઉપાદાનમાં થાપ્યું એને, એનું નામ અજ્ઞાન સંસાર છે. પોતાના સ્વરૂપમાં રહેલું છે, ક્રોધ ક્રોધમાં છે. ક્રોધ નામનું દ્રવ્ય, દ્રવ્ય કર્મ, એ ક્રોધ નામના એના પરિણામ જે થાય છે એનામાં, એની સત્તામાં, એમાં એનું દ્રવ્ય રહેલું છે. તે ક્રોધાદિ ક્રિયાનું, ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્ન પણ હોવાને લીધે ક્રોધની ક્રિયાનું અને નિષ્ક્રિય દ્રવ્ય કર્મ એ બેનું અભિન્ન પણ છે, દ્રવ્ય પર્યાય ભેદ છે. જેમ ઉપયોગથી આત્મા અનન્ય છે, એમ ક્રોધથી ક્રોધ નામનું દ્રવ્ય અનન્ય અભેદ છે, એક સત્તા છે એની. ક્રોધાદી અભિન્ન પણ હોવાને લીધે, એમાં હોવાને લીધે અનાદિ અનંત, આહા, એક સમય પણ આત્મામાં ક્રોધ અત્યાર સુધી થયો નથી. ક્રોધ તો થાય છે ને, કે થાય છે, તારામાં નથી થતો. તારાથી ભિન્ન થતા એમાં થાય છે, તારામાં જ્ઞાન થાય છે. એ જ્ઞાનની સ્વચ્છતામાં ઓલો ક્રોધ જણાય છે તને, એટલે કે પ્રતિભાસે છે તને, ભ્રાંતિ થઈ ગઈ કે મારામાં થયો. દર્પણમાં અગ્નિનો પ્રતિભાસ દેખીને બાળક આવ્યો નિશાળેથી, અને સામે સગરી ઝલકલક થતી હતી, અગ્નિ સગડી હળગાવી છે, દર્પણ સામે હતો. આવીને સીધો થોડો એનો થેલો મૂકી અને દોડ્યો, મમ્મી મમ્મી કે અરીસામાં આગ લાગી છે. એમ અરીસામાં આગ લાગી? તે નજરે જોઈ, હા નજરે જોઈને આવું છું, તને કહું છું, તો ટાઢે પેટે વાત કરે તો મોઢું થશે તો આપણું ઘર હળગશે. તો એમ કર, તો પાણી છાંટે ઠરી જશે. એટલે ટબુરી કે લોટો ઉપાડી અને એને તો છાંટ્યું, એને ભ્રાંતિ હતી ને, છાંટ્યું. મમ્મી આ તો ઠરતું નથી, કે તું ઘડો લઈને થાય તો ઠરે, મારાથી ઠરતું નથી. ઇન્દ્રજી કે ઘડો ઉપાડ્યો, ઉપાડીને છાંટ્યું એમ પપ્પા, કે મમ્મી આ શું છે, કેમ ઠરતું નથી અગ્નિ? તો બેટા અગ્નિ અહીંયા નથી, હે આંખે જોઉં છું કે અગ્નિ અહીંયા છે, એ નથી એમ તમે કહો છો? તો હવે મને ખાતરી કરાવો, સમજી ગયા? તમે હાથ ફેરવો પછી હું જોઉં. પછી માતાએ તો આમ હાથ બરાબર ફેરવો, પછી હવે તું ફેર, હું નહીં ફેરવું, હું તો આંગળીથી જોઈશ. પેલા એક આંગળી એને ટેસ્ટ કર્યો, મારો હાથ તો ઠંડુ લાગે છે, હવે હાથ ફેરવ ને, પછી હાથ ફેરવો બાળકે. અરે માતા આ તો ઠંડુ છે, આ શું છે? આનું નામ સંસાર છે. જ્ઞાનમાં ક્રોધનો પ્રતિભાસ દેખીને હું ક્રોધી, દેવનો પ્રતિભાસ દેખીને હું દેવ, મનુષ્યની પર્યાયનો પ્રતિભાસ દેખીને હું મનુષ્ય, આ હા 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 હા, બસ એ સંસારની ઉત્પત્તિ અને ભેદ જ્ઞાનનો અભાવ છે, એને કારણે ઉત્પત્તિ થઈ છે. જ્યાં ભેદ જ્ઞાનમાં અભેદ તરફ લઈ જાય તો ઉપયોગમાં ઉપયોગ છે એમ આવી જાય, ક્રોધાદિકમાં છે. જ્ઞાનનું સ્વરૂપ જ્ઞાન ક્રિયા છે, માટે જ્ઞાન આધેય એટલે દ્રવ્ય આધેય અને જ્ઞાન ક્રિયા આધાર. પર્યાયને આધાર કહ્યું અહીંયા અને દ્રવ્યને આધેય કહ્યું, દ્રવ્ય એમાં રહેલું છે એમ. આધારાધી સંબંધ ફરી એક સમયની અનિત્ય પર્યાયમાં નિત્ય પરમાત્મા રહેલો છે એવો આધારાધી સંબંધ ક્રોધની સાથે નથી પણ જ્ઞાનની પર્યાયની સાથે આધારાધી સંબંધ છે. ભેદ અપેક્ષાએ અભેદ અપેક્ષાએ શું છે એ હવે કહેશે. અભેદ અપેક્ષા એ શું છે? જાનન ક્રિયા આધાર. જાનન ક્રિયા આધાર હોવાથી એમ થયું કે જ્ઞાન જ આધાર છે. લ્યો પર્યાય આધાર છે એ કાઢી નાખ્યું. અભેદથી દ્રવ્ય આધાર છે. ભેદથી પર્યાયના આધારે દ્રવ્ય છે. અભેદથી એ જ્ઞાન જ પોતે આધાર છે. આધારે ઈ ને આધે પણ, કારણ કે જાનન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. કઈ જાનન ક્રિયા? મતિશ્રુતની કે કેવળ જ્ઞાનની? હે, સામાન્ય ઉપયોગ. અચ્છા, એ સામાન્ય ઉપયોગ એ ક્યારે પ્રગટ થાય? પ્રગટ અનાદિ આનંદ થાય છે. તો પછી કેમ અનાદિ આનંદ ઉપયોગમાં આત્મા છે તો અનુભવ કેમ થતો નથી? પરનો પ્રતિભાસ દેખીને ભ્રાંતિ થઈ ગઈ છે. પર આવતું તો નથી. મમતા કરે છે પર આવતું નથી. ચોવીસેક કલાક ગધા મજૂરી કરે ને 2-5-10 કરોડ રૂપિયા ભેગા કરે છે. સમજી ગયા? મંદિરે જવાની ફુરસદ નહીં અને 1/2 કલાક વાંચે પણ નહીં. વાંચતા હોય ની છૂટ છો? વાંચે પણ નહીં, ટાઈમ નથી. પછી જાય ત્યારે કેટલી રકમ લઈ જતા હશે? આરે તો મહેનત કરી કમાણો હોય તો કાંઈક તો લઈ જાય કે નહીં? એક રજકણ હારે આવતું નથી એના માટે મહેનત કરે છે. અને કા એની હાજરીમાં દીકરાઓ કેસ કરે એના ઉપર. હા, એવું ઘણું થાય છે. અને કા પૈસા મેળવવા માટે ખૂન કરી નાખે બાપનું. આજે છાપામાં આવે છે. બોલો, ક્યાં સુધી વાત છે જતીનભાઈ? અને એના માટે 24 કલાક પર. પણ હવે 50 થયા, 60 થયા, 70 થયા, હવે તો છોડ. ઓફિસ ને દુકાન ને દવાખાના બધું હવે તો છોડ. શ્રીમદે કહ્યું છે કે આજીવિકાનું સાધન તને થઈ ગયું હોય તો બસ કરજે, આમાં લાગી જાજે. આ જ્ઞાની તો સાચી શિખામણ આપે પણ નિકટભવી હોય માને, દુર્ભવી હોય એ માને નહીં. માનવા જેવું તો આ છે, કરવા જેવું આ છે. કારણ કે જ્ઞાન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. લ્યો, પેલા આધાર અધ્યયમાં જુદા બતાવ્યા હતા, પછી અભેદ અપેક્ષા એ તો કઈ જુદા નથી. આત્મા છે તે જ આધાર, આત્મા પોતે આધેય. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે, જ્ઞાન ક્રોધમાં નથી. જેમ ક્રોધ ક્રોધમાં છે એમ જ્ઞાન જ્ઞાનમાં છે. એવી રીતે ક્રોધ ક્રોધમાં જ છે. વળી ક્રોધાદિકમાં, કર્મમાં કે નો કર્મમાં જ્ઞાન નથી. દ્રવ્યક્રમના ભાવકર્મમાં જ્ઞાન નથી. દ્રવ્યક્રમના ભાવકર્મમાં જ્ઞાન નથી. જીવના ભાવકર્મમાં જ્ઞાન નથી એ તો નથી. કેમ કે જીવમાં ભાવક્રમ થતો જ નથી. કેને કહ્યું કે ભાવકર્મ જીવમાં થાય છે? કહ્યું કોને? આ એમાં તો જ્ઞાન થાય છે કે ક્રોધ થાય એવું જ્ઞાન થાય છે, કે આત્મા જણાય એવું જ્ઞાન થાય છે. હે, કે આત્મા જણાય ને ક્રોધ થાય એવું જ્ઞાન થાય છે, કે એકલો આત્મા જણાય એવું જ્ઞાન થાય.
એકલો આત્મા જણાય.
કાલે દિલ્હી વાળા બેને કહ્યું, એને ઘેરે બેઠા હતા, દિલ્હી સુધી પહોંચ્યો છે આ સફર પ્રતિભાસ, કે ભાઈ દો કા પ્રતિભાસ હોતા હૈ મગર લક્ષ તો એક કા હોતા. અરે મનમાં વિચાર કર્યો, આ દિલ્હી સુધી પહોંચી ગયો ચમત્કાર, આખા ભારતભરમાં ફેલાવાનું છે. રાજધાની પહોંચી ગયું અને એ કોના ઘરમાં પહોંચ્યું? પ્રેમચંદજી ભાઈના ઘરના અંદર પહોંચ્યું. આ એના પુત્ર વધુ બેન આવ્યા છે. ત્યાં સુધી પહોંચી ગયું ભાઈ. પ્રતિભાસ બેના છે પણ લક્ષ જ્ઞાકાર જ્ઞાનમાં આત્મા રહેલો છે, જ્ઞેયમાં આત્મા રહેલો નથી. જ્ઞાકાર જ્ઞાન એટલે બેનો પ્રતિભાસ એવું એ જ્ઞાનની પર્યાય. જ્ઞાકાર જ્ઞાનમાં આત્મા જણાય છે, પહેલા પરોક્ષ ને પછી પ્રત્યક્ષ. થોડી સેકન્ડની અંદર પરોક્ષ આવે છે ને પછી પ્રત્યક્ષ થઈ જાય છે. પણ જ્ઞાકાર જ્ઞાનમાં ક્રોધ જણાય? પણ ક્રોધ થતો નથી, જણાય ક્યાંથી તને? તું ક્યાંથી લાવ્યા વાત? તો આખી દુનિયા કે છે કે અજ્ઞાનીના આત્મા ક્રોધ થાય છે. પણ અજ્ઞાનીની વાત તું ક્યાં માંડી અહીંયા? અજ્ઞાની રહેવું છે તારે તો કે આ ભાઈ અજ્ઞાનીના આત્મામાં ક્રોધ થાય છે, માને છે ક્રોધ એટલે થાય છે એમ કહી છે. બાકી થતો તો એનામાં નથી, એનામાં જ્ઞાન થાય છે.
માને છે એમ કે
એ માને છે એટલે કેવું પડે અમારે વળી ક્રોધ. ક્રોધાદિક કર્મમાં કે નો કર્મમાં જ્ઞાન નથી, અને જ્ઞાનમાં ક્રોધાદિક કર્મ નો કર્મ નથી. કારણ કે તેમને નથી એનું કારણ આપે છે કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી. જળ ચેતનને દઈને સ્વરૂપની વિપરીતતા છે. એક જળ છે ને બીજું ચેતન છે. ચેતનમાં જળ ના હોય અને જળમાં ચેતન ના આવી શકે, અત્યંત અભાવ છે બેનો. અર્થાત જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક સવાનું થી દસ, એક મિનિટ બાકી છે. સ્વરૂપ વિપરીતતા હોવાથી જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમજ કર્મનો કર્મ સ્વરૂપ અત્યંત વિરુદ્ધ. અંધકાર અને પ્રકાશ એવો તફાવત છે જળ ચેતન બે વચ્ચે. તેમને પરમાર્થભૂત આધાર આદે સંબંધ નથી, એટલું રાખું. પરમાર્થભૂત આધાર આદે સંબંધ નથી. કેટલાક અજ્ઞાની થઈ ગયા છે ને એટલે કથન ચિત્ર સાંખ્યમતની સામે ખંડન મંડન માટે કેવું પડે? કથન ચિત્ર જીવમાં થાય એટલે જીવ પોતાના સ્વભાવને ભૂલે, ભેદજ્ઞાનનો અભાવ હોય ત્યાં સુધી ક્રોધને પોતાનું માને છે, શરીરને પોતાનું માને છે. તો તે અપેક્ષાએ તેમાં કથનચિત થાય છે જીવની પર્યાયમાં, એમ કહેવામાં આવે છે. ખરેખર તો એની પર્યાયમાં જ્ઞાન થાય છે પણ એને જ્ઞાનની ખબર નથી. એટલે ક્રોધમાં આત્મબુદ્ધિ કરી લે છે પોતાના દોષથી, કોઈના શીખડાયા વિના કરી લે છે. બીજો કોઈ ઉપાય નથી. થઈ ગયો ટાઈમ. આપણે ઓલા ભાઈ આવ્યા છે,
કેતનભાઈ આવ્યા.